તારીખ 27/4/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 898 અને 899 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 526
સાધક દિશામાં વ્યવહાર ત્રણનો જે રાગ છે તેને અહીંયા નિમિત્ત કર્યું છે. એવા રાગરૂપ નિમિત્ત હોતું જ નથી, એટલે સાધકને વ્યવહાર સંબંધિત રાગ હોતો જ નથી એમ અહીંયા કહેવું નથી. હોય છે, પરંતુ તે નિમિત્ત છે. હવે એક ન્યાય એવો લે છે કે નિમિત્ત છે છતાં તે નિમિત્તને ફેરવવું નથી, નિમિત્તને લાવવું નથી, નિમિત્તને કાઢવું નથી, નિમિત્તને આગું પાછું કરવું નથી. જે નિમિત્ત છે તે પોતાના કારણે સ્વયં પોતાથી એની ઉપસ્થિતિ છે. પોતાના સ્વભાવને જોનાર સાધક એમ જુએ છે કે મારામાં એનો અભાવ છે, પછી એમાં ફેરફાર શું કરવો? જેનો મારામાં અભાવ છે એની સાથે મારે સંબંધ નહીં હોવાથી એમાં ફેરફાર કરવાનું મારે શું પ્રયોજન છે? એ ન્યાય છે. નિમિત્તને ફેરવવું નથી અને આગું પાછું કરવું એ સ્વભાવમાં છે જ નહીં. શું કહું છે કે રાગરૂપ નિમિત્ત છે, આવો રાગ કરું, વ્યવહારનો આવો રાગ કરું અથવા આવો રાગ થાય છે તેને ટાળવું એવું કાંઈ કરવું નથી. ફેરવવામાં બે વાત આવે છે, કરવું નથી, ટાળવું પણ નથી. સ્થૂળ પણ એવો પ્રશ્ન થાય કે રાગને ટાળવો નથી, રાગને કરવો નથી, એ વાત તો ઠીક છે, પણ રાગને ટાળવો નથી કે જે કર્તૃત્વની બુદ્ધિ છે એ ટાળવામાં પણ કર્તૃત્વ બુદ્ધિ ઊભી રહેશે. જેમ આહાર કરવો અને ઉપવાસ કરવો, તો આહારના પરમાણુઓને ગ્રહણ કરવા અને આહારના પરમાણુને છોડવા એ બંને પરમાણુ ઉપરના અધિકારની વાત થઈ ગઈ. પરમાણુ ઉપર તો આત્માનો અધિકાર નથી, ગ્રહવાનો કે છોડવાનો. તેમ તે જ પ્રકારે પોતાના સ્વભાવને જોતા સ્વભાવ ધ્રુવ કુટસ્થ છે, એવા ધ્રુવ સ્વભાવમાં રાગનું આઘું પાછું કરવું એવું કાંઈ નથી, ફેરવવું એવું કાંઈ નથી, કરવું એવું કાંઈ નથી, ટાળવું એવું કાંઈ નથી. આ પરિસ્થિતિ છે. ઉપદેશમાં એવો વિષય આવે છે કે રાગ કરવા યોગ્ય નથી, રાગ ટાળવા યોગ્ય છે. અહીંયા સ્વભાવનો આશ્રય કરનાર, સ્વભાવને દેખનાર, સ્વભાવને સ્વીકારનાર, સ્વભાવને એવો સ્વીકારે છે કે મારો સ્વભાવ તો રાગનો જેમ કરનાર નથી તેમ રાગને ફેરફાર કરનાર, ટાળનાર, આઘું પાછો કરનાર એવું કાંઈ સ્વભાવમાં નથી. આવો સ્વભાવ છે એવા સ્વભાવના સ્વીકારપૂર્વક જેટલી સ્થિરતા થાય કે હું આવો છું એવી જેટલી સ્થિરતા થાય રાગની ઉત્પત્તિ જ બંધ થઈ જાય છે ત્યાં. રાગની ઉત્પત્તિ બંધ થઈ જાય છે, નવો ઉત્પન્ન થતો નથી. એને કોઈ એક અપેક્ષાએ એણે રાગ ટાળ્યો, એણે રાગનો અભાવ કર્યો, એને રાગનો નાશ કર્યો, એવો બધો ભાષા પ્રયોગ થાય છે. વસ્તુતા એને રાગ કરવોય નથી ને ટાળવોય નથી, કેમ કે એ કરવું ટાળવું બંને સ્વભાવમાં નથી. એ ન્યાય બહુ સારો આમાં એવો છે. નહીંતર પહેલો અને બીજો બોલ 897 અને 898 વિષય લગભગ સરખો છે, પણ આ ન્યાય આમાં વિશેષ છે કે એમાં સ્વભાવને મુખ્યપણે કહીને એ વાત કરી છે. રાગાદી આત્માની પર્યાયમાં, સાધકની પર્યાયમાં થાય છે, તેને સમ્યક પ્રકારે સાધક જીવ ધર્માત્મા જાણે છે, પણ એ સમ્યક પ્રકારે જાણે છે એમાં આ વાત છે કે મારા સ્વભાવમાં એવું કશું નથી, એવું કાંઈ નથી કે રાગ કરવું ટાળવું કાંઈ પણ સ્વભાવથી કરવાનું હોય, એવું કાંઈ નથી. આ એક બહુ વિશિષ્ટ વાત છે. એ તો સ્વભાવથી એની સ્વચ્છતા છે, પણ અહીંયા તો એક એવો વિષય છે કે રાગ છે એ આત્માની અવસ્થામાં રાગાંશ એક પર્યાયનો ભાગ છે અને દોષરૂપ હોવાથી, મલિન રૂપ હોવાથી, સ્વભાવથી વિરુદ્ધ હોવાથી એને ટાળવાનો ઉદ્દેશ છે અને એને ટાળવું એ પ્રયોજન ગણવામાં આવે છે. હવે એ પ્રયોજન લૌકિક રીતે જે ઉપદેશ છે કે રાગને ટાળવો, દોષને ટાળવો, ક્રોધને ટાળવો, દ્વેષને ટાળવો, મોહને ટાળવો, એના કરતાં એક અલૌકિક પદ્ધતિથી રાગ કઈ રીતે ટળે છે જેને સમ્યક પ્રકાર કહ્યો છે એ ન્યાય અહીંયા ગુરુદેવ લીધો છે કે જો ભાઈ તારા સ્વભાવમાં તો નિમિત્તરૂપ રાગ, સાધકની દશામાં વ્યવહાર રત્ન ત્રયનો રાગ જેને નિમિત્ત કહેવામાં આવે છે, સાધક દશાનું નિમિત્ત એટલે તો એના ઉપર વ્યવહારનો આરોપ આવ્યો, એને આગું પાછું કરવું નથી. જેમ બાહ્ય પરદ્રવ્યરૂપ નિમિત્તને આગું પાછું કરવું નથી, આગું પાછું કરવાનો આત્માનો અધિકાર પણ નથી, એ ન્યાય અહીંયા રાગ ઉપર લાગુ પડ્યો. ત્યારે સ્થૂળ પણ એમ થાય કે તો પછી રાગને કરવો નથી પણ ટાળવો નથી, એ વાત કેમ બેસે કે ભાઈ ટાળવાની સમ્યક પ્રકારની વિધિ આમાં આવે છે, આ પદ્ધતિમાં આવે છે, આ રીતમાં આવે છે. બીજી રીતે રાગને ટાળવા જતાં પણ એ રાગ ટળતો નથી, કદાચ મંદ થાય છે કદાચિત, પણ ટળતો નથી, અભાવ થતો નથી. આ જ પ્રકારે અભાવ થાય છે, એક જ પ્રકારે. તેથી એને સમ્યક પ્રકાર એમ કહ્યું છે. પણ તો પછી એમ આરોપ આવે કે નહીં કે તમારે ઉપવાસ આદિ તપશ્ચર્યા કરવી નથી અને લાડવા ખાતા ખાતા મોક્ષ માટે તમે એમ કહો છો કે આત્મા આહારનો ત્યાગ કરી શકતો નથી, ગ્રહણ કરી શકતો નથી ને ત્યાગે કરી શકતો નથી. કે છે ભાઈ જે તને આહારની રુચિ છે એ તો પરદ્રવ્યની રુચિ છે અને તે પરદ્રવ્યની રુચિ આત્માને અત્યંત નુકસાનકારક છે, એમાં કોઈ બે મત છે નહીં. માર્ગ તો નિર્દોષ થવા માટે છે, વધારે દોષમાં પડવા માટે માર્ગમાં કોઈ વિધાન હોય કે શાસ્ત્રના કોઈ કથન કે વિધાનનું એ રીતે અર્થઘટન કરવામાં આવે તો એ શાસ્ત્રના ઉદ્દેશને અને આશયને છોડીને અર્થઘટન તર્ક લડાવે છે અથવા કુબુદ્ધિએ અર્થ કરે છે. કેમ કે આશય તો દોષ ટાળવાનો છે, એના બદલે દોષ વૃદ્ધિમાં પરિણમે એવું અર્થ એને અંદરથી ભાવ ભાસે, અર્થ ભાસે, તો એ કહેનારના આશયથી તદ્દન વિરુદ્ધ જાય છે. અને એ રીતે તો પોતાની યોગ્યતાવશ શાસ્ત્રના કથનથી શસ્ત્રરૂપ પોતે જ એનો ઉપયોગ કરે તો પોતાનો આત્મઘાત થશે, એમાં બીજાને તો નુકસાન છે ને. શું છે કે રાગ ઉપર જેની દ્રષ્ટિ છે એ રાગને કોઈ કરવામાં પીડ્યા છે તો કોઈ રાગને ફેરફાર કરવામાં પીડ્યા છે તો કોઈ રાગને ટાળવા ઉપર જાય છે કે આ રાગ ટાળો, આવો રાગ ટાળો, આવો રાગ ટાળો. હવે રાગ ઉપર દ્રષ્ટિ છે એટલે પર ઉપર દ્રષ્ટિ છે એટલે રાગના જે નિમિત્તો છે એને ટાળો. એવી રીતે એ પર પદાર્થના કર્તૃત્વમાં અને રાગના કર્તૃત્વમાં અનાદિનો છે ત્યાં ને ત્યાં તે પ્રકારને દ્રઢ કરી જાય છે. ધર્મના નામે અને ધર્મના બાને આ ભૂલ થાય છે. રાગ ઉપર દ્રષ્ટિ છે એટલે એને રાગ સ્વપણે અનુભવાય છે, સ્વ સ્વરૂપે અનુભવાય છે અને રાગમયપણે પોતે પોતાના સ્વરૂપે રાગમયપણે છે. આટલો જ એનો સ્વપણે અનુભવ છે, પોતારૂપે અનુભવ છે. અને રાગ રાગની ટાળવામાં પણ એના ગર્ભમાં રાગની ઉપાધિ બુદ્ધિ પડી છે. રાગને ટાળવામાં એને ખબર નથી પણ રાગનું જ્યાં કર્તૃત્વ ઊભું થયું ત્યાં અત્યારે રાગને ટાળવાની એની વિચાર છે અથવા વાણી છે તો પણ એ રાગને કરવામાં પીડ્યો છે, ટાળવામાં પીડ્યો નથી પણ કરવામાં પીડ્યો છે. કેમ કે કર્તૃત્વ છે એનું, એ કર્તૃત્વથી રાગ કરવા જ લાગશે, રાગ ટળવાનું ખરેખર એનાથી બનશે નહીં. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા એક આ વિષયમાં, ભાઈ આંબે મોર આવ્યા હોય તો પાણી ત્યાં પાવા ન જવાય કે જલ્દી જલ્દી કેરી મોટી થાય ને ખાવા લાગી જઈએ. આંબે મોર આવ્યા હોય તો પાણી એના મૂળમાં સિંચન કરવું પડે છે. જળ સિંચન મૂળમાં થાય છે, જ્યાં ફળ ફૂલ લાગ્યા હોય ત્યાં નથી થતું, બગડી જાય ને ખરી જાય. એમ દશા સુધારવી છે તો પણ એને દશાનું પ્રભાવ સ્થાન, ઉદ્ભવ સ્થાન જે સ્વભાવ છે, ગુણ છે જેમાંથી દશા પ્રગટે છે એ સ્વભાવમાં એને સિંચન શ્રદ્ધા જ્ઞાનનું કરવું પડશે અને પર્યાયને ગૌણ કરવી પડશે તો પર્યાય સુધરશે. પર્યાય પર્યાયના લક્ષ્ય સુધરતી નથી. પર્યાયના લક્ષ્ય તો રાગ જ થાય છે, એમાં રાગરૂપ પર્યાયના લક્ષ્ય રાગ થાય એમાં તો કોઈ નવીન વાત નથી. પણ શુદ્ધ પર્યાયના લક્ષ્ય પણ રાગ જ થાય. તેથી જ્ઞાનીઓ તો કદી પર્યાયનું લક્ષ્ય કરતા નથી, ચાહે શુદ્ધ પર્યાય હો કે ચાહે અશુદ્ધ પર્યાય હો, એના એના લક્ષ્યમાં રહેતા નથી. લક્ષ્યનો વિષય પોતાનો શુદ્ધાત્મા છે, વેદનનો વિષય પોતાની શુદ્ધાશુદ્ધ પર્યાય છે. એ તો પૂજ્યબેન શ્રી બહુ સ્પષ્ટ કર્યું છે વચનામૃતમાં. વેદનનો વિષય છે એ લક્ષ્યનો વિષય નથી, અવલંબનનો વિષય નથી, અને જે અવલંબનનો વિષય શુદ્ધાત્મા છે તે વેદનનો વિષય નથી, વેદન પર્યાયમાં થાય છે. આ વિષય તો બહુ સ્પષ્ટ કર્યો છે. બહારની ક્રિયા એટલે મન વચન કાયા અને પરપદાર્થોની ક્રિયા તો આત્માના હાથની વાત છે જ નહીં, કેમ કે એ તો સ્વતંત્ર જગતના પદાર્થો છે. એક એક પરમાણુ અનંત શક્તિના ધારક છે અને તે ક્યારે પણ ક્રિયાવિહીન નથી. પોતાના અનંત ગુણધર્મોથી એ પોતાની અર્થક્રિયાકારી ક્રિયા, પ્રયોજનભૂત ક્રિયા, વસ્તુભૂત ક્રિયા કરી જ રહ્યા છે. ક્યારે પણ એ ક્રિયા નથી કરતા અને કોઈ એને ક્રિયા કરાવે છે એ તો વસ્તુની સ્થિતિ નથી. અથવા એક સેકન્ડમાં અસંખ્ય વાર પરિણમતા પ્રત્યેક પરમાણુમાં કોઈ પણ બીજા પદાર્થનો એ ક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો અવકાશ જ નથી કે કરી શકે. એટલી ઝડપથી પર્યાયનું પરિણમન ચક્કર ફરે છે કે એ ઝડપમાં કોઈ પણ વચ્ચે દાખલ થઈ જાય એવો અવકાશ નથી. એટલી સ્પીડથી તો એ ફરે છે. એક સેકન્ડમાં લાખ કરોડ અબજ વાર નહીં પણ અસંખ્ય વાર એક સેકન્ડમાં પલટો મારે છે. પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક જીવ ને પ્રત્યેક પરમાણુ, કયા પદાર્થમાં કયા દ્રવ્યમાં ક્રિયામાં હવે તારો હસ્તક્ષેપ કામ આવે. કોઈ એમ કહે કે હું આ કરું છું, પર પદાર્થની ક્રિયા મેં કરી, એ વસ્તુના સ્વરૂપને સમજ્યો નથી. દસ વૈકાલિક પહેલું સૂત્ર આ છે. આમ તો બધું દિવ્ય ધ્વનિમાંથી આવ્યું છે ને, એટલે કેટલીક વાતો તો બધામાં રહી છે, અન્ય મતમાં રહી છે, એમ બીજા મતોમાં પણ રહી છે. તાંબર સ્થાનકવાસી તો એમાં પહેલી વાત આ લીધી છે કે તું ક્રિયા કરીને સંયમ પાળવાની વાત કરીશ ને, તો એણે ત્યાં પહેલી વાત એ લખી છે કે જે જીવનું સ્વરૂપ જાણતો નથી, જે અજીવનું સ્વરૂપ જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે. આમ સીધી વાત લીધી છે, સાધુને ઉદ્દેશીને વાત લીધી કે તે સાધુ સંયમની વાત જાણે ક્યાંથી. પરપદાર્થની ક્રિયા હું કરી શકું છું અને તેથી આટલો સારો હું સંયમ પાળું છું, એને કહે છે કે તું સંયમ પાળતો નથી, સંયમની વાતને જાણતો નથી. ત્યાંથી કાઢી મૂક્યો છે. એ વસ્તુના સ્વરૂપ સાથે, સ્વરૂપ જ્ઞાન સાથે નિર્દોષતા કઈ રીતે સુસંગત છે અને સ્વરૂપ જ્ઞાનના અભાવમાં નિર્દોષતાની વાત હોય તો કઈ રીતે વિસંગત છે, સુસંગત નથી, આ વિશે સમજવા જેવો છે. નહીં તો ગડબડ ચાલે છે જે ધર્મમાન સંપ્રદાયના નામે, એ બધી ગડબડ અનાદિની ઊભી છે. વસ્તુના સ્વરૂપ સાથે સંબંધ છે. આત્મા વસ્તુ સ્વભાવે પરિપૂર્ણ નિર્દોષ હોવાને લીધે નિર્દોષતાનો સંબંધ વસ્તુના સ્વરૂપ સાથે ને સ્વભાવ સાથે છે. એ વસ્તુના સ્વરૂપને કોઈ ઉથલાવે અને કલ્પના કરે અને એમ કહે કે અમે નિર્દોષતાને સાધીએ છીએ, અમે સાધના કરીએ છીએ, અમે તપશ્ચર્યા કરીએ છીએ, અમે આરાધના કરીએ છીએ, મોટી ગડબડ છે એની. એ વાતમાં બહુ મોટી ગડબડ છે. હા, સ્વરૂપ ઉપર બળાત્કાર છે. કરી નહીં શકતું, કરવા જઈશ તો કરી નહીં શક, પણ તારી પર્યાયમાં ગડબડ મોટી થશે, તારી અવસ્થામાં ગડબડ થશે. ક્રોધ ટાળવો અને ક્ષમા રાખવી એવી વાત અન્ય સંપ્રદાયોમાં ને ધર્મ મતોમાં નથી. કાંઈ કોણ કહે છે કે ક્રોધ કરવો, કોણ કહે છે કે હિંસા કરવી, કોણ કહે છે કે ચોરી કરવી, કોઈ સંપ્રદાયો એવું કહે, ધર્મના સંપ્રદાયો એવું કહે, એ તો ચાલે નહીં દુનિયામાં, ધર્મને નામે તો ચાલે નહીં. પણ કયા સમ્યક પ્રકારથી, એવા કયા સમ્યક પ્રકારથી દોષ, સર્વ પ્રકારના, સમસ્ત પ્રકારના દોષનો અભાવ થાય, એ વિધિ જૈન દર્શન સિવાય ક્યાંય નથી, એ પ્રકાર જૈન દર્શન સિવાય ક્યાંય નથી. કેમ કે એને વસ્તુના સ્વરૂપ સાથે કેવી રીતે સુસંગતપણું છે એનું વિજ્ઞાન ત્યાં પડ્યું છે, અને એ વિજ્ઞાન પૂર્વક ત્યાં નિર્દોષતાનું પ્રતિપાદન છે. બાકી નિર્દોષતાની વાતો કરી છે, પ્રતિપાદિત કરી છે, પણ વસ્તુના સ્વરૂપને ઉથલાયું છે એ નિર્દોષતાને કદી પ્રાપ્ત કરી શકતા નથી. બહારની ક્રિયા તો આત્માના હાથની વાત છે જ નહીં, પણ અશુભ ભાવ છોડીને શુભ ભાવનું કર્તૃત્વ એમ કહે છે. કામ ક્રોધ મોહ રાગ દ્વેષ રતિ અરતિ ભય જુગુપ્સા આદિ અનેક પ્રકારના જે અશુભ ભાવ છે એ અશુભ ભાવને છોડીને શુભ ભાવનું કર્તૃત્વ, હું આ તો ન કરું પણ આ કરું, આના બદલે હું આ કરું, તે પણ પર્યાય બુદ્ધિ છે અને ભ્રમ બુદ્ધિ છે. ગુરુદેવે આવી બધી વાતો બહાર મૂકી અને સંપ્રદાયમાં પોતાની મતિ અનુસાર, મતિ દોષ અનુસાર જેમ તેમ સમજાતા એ બધા રાડ ગુમ ને દેકારો કરવા લાગી ગયા કે શું કયો છો તમે, શું શુભાવ અશુભ છોડીને શુભ અમારે ન કરવું, અમે તમને શાસ્ત્રોમાંથી બતાવીએ કે જ્ઞાની પણ અશુભ વંચનાર્થે પુરુષાર્થ કરે છે, એવું આવે છે શાસ્ત્રમાં, આચરણના અધિકારમાં એવી વાત આવે છે, અશુભ વંચનાર્થે અશુભથી બચવા માટે તે શુભ ક્રિયા કરે છે. એટલે એને પોતાને એમ લાગે છે હા મારું આવ્યું, હવે મારું આવ્યું બરાબર, હું આ જ કહેતો હતો અત્યાર સુધી, આયા એ વાત છે બરાબર છે શાસ્ત્રમાં. ભાઈ તું તારી બુદ્ધિએ તારા માપે એ વાતને લે છો, ત્યાં કર્તૃત્વ બુદ્ધિએ કોઈ વાત ચાલતી નથી. ભાષા એવી તને લાગે કે આમાં જાણે કર્તૃત્વ બુદ્ધિ છે, પણ એ સહજ શુદ્ધિનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ મંદ પ્રકારે પ્રવર્તવાથી, મંદતા એ પ્રવર્તવાથી શુદ્ધોપયોગની દશામાં જ્ઞાની નહીં આવી શકતા, એ શુભોપયોગમાં રહી જાય છે. એને એમ કહેવામાં આવે છે કે અશુભથી બચવા શુભમાં આવ્યા, અને જ્ઞાનીને એવો વિવેક છે. ત્યાં એવી આગળ પાછળ પાછળ એવી વાત આવે કે જ્ઞાનીને એવો વિવેક છે કે અશુભ તો તીવ્ર દોષ છે અને શુભ તો મંદ દોષ છે, તો તીવ્ર દોષ કેમ કરે, જાણે કે કર્તૃત્વથી જ બધું થતું હોય પરિણમન, એવું એને લાગે છે. કહે છે કે એ પ્રકારે શુભ ભાવનું કર્તૃત્વ, અશુભને છોડીને શુભ ભાવનું કર્તૃત્વ છે, તે પણ પર્યાય બુદ્ધિ છે અથવા મિથ્યાત્વ સહિતની બુદ્ધિ, મિથ્યા જ્ઞાનરૂપ બુદ્ધિ છે અથવા ભ્રમ બુદ્ધિ છે, એટલે કે વસ્તુનું સ્વરૂપ એમ નથી. ભ્રમણાનો અર્થ શું છે કે વસ્તુ જેમ છે તેમ નહીં પણ અન્યથા ભાષે, એને ભ્રમ ભ્રમ થયો એમ કહેવામાં આવે છે. એ ભ્રમ બુદ્ધિ છે એટલે શું કે એ અશુભ ટાળીને શુભ કરનારો આત્મા પોતે છે, પોતે અશુભ ટાળીને શુભ કરે એવા સ્વભાવવાળો આત્મા છે, એવી ભ્રમણા એને પોતાને વિશે થઈ છે, એવી ભ્રમ બુદ્ધિ છે એની અંદર. પણ વસ્તુ જ્ઞાયક સ્વરૂપી છે, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, જ્ઞાન દર્પણ ચોખ્ખું છું, એવું એ પોતાનું સ્વરૂપ ત્યાં માનતો નથી. એના બદલે એને ભ્રમ થયો છે કે આવા રાગને હું ટાળી શકું ને આવા રાગને હું કરી શકું, અશુભ રાગને હું ટાળી શકું અને શુભ રાગને હું કરી શકું. બસ આમાં બધા જગતના સંપ્રદાયો પીડ્યા છે, કહેવાતા જૈન અને કહેવા અને અજૈન બધા સંપ્રદાયો આમાં પીડ્યા છે. અશુભ ટાળો અને શુભને કરો, અશુભ ટાળો અને શુભને કરો, પણ એ વાતથી કોઈ બીજી વાત છે. ભગવાન જિનેન્દ્રની વાત એથી કોઈ બીજા પ્રકારે છે. કે વસ્તુ જ્ઞાયક સ્વરૂપી છે, આત્મા જ્ઞાન સ્વભાવ સ્વરૂપ હોવાથી જ્ઞાયક હોવાને લીધે એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ રહે એનો સ્વભાવ ધર્મ છે. અને એ જ્ઞાતા દ્રષ્ટાપણે માત્ર રહેતા રાગાદીની ઉત્પત્તિ થતી નથી, એ નાસ્તિના પડખેથી કહેવામાં આવે છે કે એને રાગને ટાળ્યો. બાકી રાગનું કરવું ને ટાળવું એ બંને સ્વરૂપમાં નથી, એવું સ્વરૂપ છે આત્મા. એ વિશે અહીંયા એવી રીતે ચાલતી શુદ્ધ પર્યાયમાં શુદ્ધ પર્યાયની ભૂમિકા અનુસાર સાથે વર્તતા રાગને જાણવો, જાણવો એટલે ટાળવો ને કરવો નહીં, માત્ર જાણવો જ્ઞાતા દ્રષ્ટાપણે, એને વ્યવહાર નયનો અંગીકાર કરવા પણ કહ્યું છે. એને વ્યવહાર નય વિષયક જ્ઞાનનો નય કામ યથાર્થ કરે છે, એ સમ્ય જ્ઞાન યથાર્થ કામ કરે છે કે જ્યાં રાગાદીને જાણતા પણ દોષ નથી, પર પદાર્થને જાણતા પણ દોષ નથી. કેમ કે તે વ્યવહાર નહીં સમ્યક પ્રકારે રાગને પરને જાણે છે, પોતાને જાણતો જાણતો પરને જાણે છે. એમાં પરને તો માત્ર પરપણે જાણે છે અને સ્વને સ્વપણે જાણતા સ્વનું આરાધન થાય છે, આત્મા પ્રત્યક્ષ થાય છે અને પ્રત્યક્ષ આત્મા વેદનમાં આવે છે અને એ વેદનમાં પોતાના આનંદનો ઉલ્લાસ ઉત્પન્ન થાય છે, સુખાદિ ગુણની ઉત્પત્તિ થાય છે, એનું સ્વભાવરૂપ પરિણામ છે. અને એવું જ પરિણામનું, એવું જ આત્માની અવસ્થાનું થવું એ એનો સ્વભાવ છે એમ એને પોતાને સ્વભાવ સમજાય છે. પાછું એવું થયું તો એવું થવાનો એનો સ્વભાવ છે ને એવું થયું છે, રાગાદી થવાનો એનો સ્વભાવ નથી, કરવા ટાળવાનો એનો સ્વભાવ નથી, એ તો વિભાવ છે. અને એ વિભાવ એટલે સ્વભાવથી બહારની ચીજ છે, ફોરિન એલિમેન્ટ જેને કહેવામાં આવે છે, સ્વભાવથી બહારની ચીજ છે. આઠસો ને અઠ્ઠાણું થયું, 899. જેમ સંસારનો અભાવ થઈને સિદ્ધ દશા થાય છે તે ફરતી નથી, જ્યારે આત્મા સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે જેને પરમાત્મ દશા કહેવામાં આવી છે, આત્માની પરમ શુદ્ધ દશા, મોક્ષ કયો નિજ શુદ્ધતા, નિજ શબ્દ વાપર્યો છે. પોતાની અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધિ થવી એને મોક્ષ કહ્યો છે. આમ તો નાસ્તિવાચક શબ્દ છે, બીજાથી છૂટવું, દોષથી દુઃખથી રાગથી સંસારથી છૂટવું, મુક્ત થવું, તેનું નામ મોક્ષ. પણ વ્યાખ્યા અસ્તિથી કરી કે પોતાના સ્વરૂપની શુદ્ધિ પૂરેપૂરી વ્યક્ત થઈ જાય અવસ્થામાં એને મોક્ષ થયો કહીએ. કેમ કે એમ થાય ત્યારે બીજું બધી ગડબડ છૂટી જાય છે. જેમ સંસારનો અભાવ થઈને સિદ્ધ દશા થાય છે તે ફરતી નથી, એટલે કે ક્યારે પછી તે સિદ્ધાત્મા પરમાત્મા ફરીને સંસારમાં આવતા નથી, એટલે કે પરમાત્મા કદી નવો જન્મ ધારણ કરતા નથી. હવે આ પરસ્પર વિરુદ્ધતાની વાત ઈશ્વર કર્તૃત્વવાદમાં કોઈ તુલનાત્મક બુદ્ધિથી વિચારતું નથી. એક બાજુથી એમના સિદ્ધાંતમાં એ વાત આવે કે મુક્તાત્માઓને જન્મ મરણ થતા નથી, 84 લાખ યોનિમાં જન્મ મરણ કરી રહેલો આત્મા મુક્ત થાય છે ત્યારે મુક્તાત્માને જન્મ મરણ થતા નથી, એ વાત એ લોકો માને છે. વળી ઈશ્વર છે અવતાર ધારણ કરે છે, એ વાત પણ એ માને છે. તો હવે એ મુક્ત આત્મામાં લેશો કે સંસારી આત્મામાં લેશો? આત્માના પ્રકાર કેટલા? એ પાછો જન્મ ધારણ કરે છે, એ સંસારમાં આવે છે. સર્વશક્તિમાન કહેવા, એનેથી નીચેના દેવો આમ દૂર રહીને પ્રયોગ કરી શકે, ચમત્કાર કરી શકે, ને બીજાને ઉડાડી દે, મારી દે, ટાળી દે, ઊભા કરી દે, સુવાડી દે, કાંઈક કરી દે એવું પાછળ. અને આમને ઠેઠ ત્યાંથી અહીંયા જન્મ લેવો પડે, માતાના ગર્ભમાં આવવું પડે. એનેથી આ પરમાત્મા સર્વથી ઊંચા દેવ. બીજા દેવ દેવલા બધાએ ચમત્કાર કરીને ત્યાં બેઠા બેઠા ભગાડી દે બધાને, અને આ છે એને ત્યાં આવીને એને સામે લડી બધું કરવું પડે. તો કે એ તો જગતને બતાડવા માટે પોતાનું સામર્થ્ય, ઠીક, એને એટલો શોખ થાય કે લાવ બધાને બતાડવું મારી શક્તિ. પણ એ તો ત્યાં બેઠા બેઠા ચમત્કાર કરે તો એટલે શક્તિ તો દેખાય છે. પણ પરસ્પર વિરુદ્ધતા તુલનાત્મક દ્રષ્ટિએ જીવ જોઈ શકતો નથી. અને એનું કારણ એને પક્ષ બંધાણો છે કે આ મારું છે, આ અમારું છે, અમારું છે એ બધું સારું છે, અને સારું છે તેથી એનામાં કોઈ ખરાબી એને દેખાતી નથી. હોવા છતાં આ પરિસ્થિતિ છે, ખરાબી હોવા છતાં ન દેખાય. સંસારનો અભાવ થઈને શુદ્ધ દશા થાય છે તે ખોટી નથી. મોક્ષ માર્ગ પ્રકાશક ચાલે છે ને, બહુ ખુલાસા એમણે તો કર્યા છે નિયમતોના. આ તો બધું સાતમો અધિકાર ઉપરના પ્રવચનોમાંથી છે, પણ ખુલાસા બધા એમણે દાર્શનિક સિદ્ધાંતોના ખુલાસા પણ એમણે ખૂબ કર્યા છે. અન્ય દર્શનો સંબંધી અને જૈન દર્શન સંબંધીના સિદ્ધાંતોની ચર્ચા જ એમાં કરી છે, એવો વિષય અમે ઘણો બધો. જેમ કોઈ સીધ સંસારી ન થાય એમ તેમ અસત્ય ફરીને સત્ય ગ્રહણ થાય છે તે સત્ય છૂટતું નથી. કોઈ આત્માને વિશે જ્યારે અનાદિનું એને અસત્ય ગ્રહણ કર્યું છે એ પલટો મારીને એ સત્યને ગ્રહણ કરે, પછી તાકાત નથી કે કોઈ ફેરવી શકાય. ઘીના માખણ પાછા ન થાય અને શેકેલો ચણ્યો કદી ઉગે નહીં. ચણ્યો ચણ્યામાંથી શેકીને ડાળીઓ થયો પછી એને વાવે તો ઉગે નહીં, અને ઘીને તપાવીને માખણને તપાવીને જ્યાં ઘી થયું પછી એને ગમે એટલું ઠંડુ કરે તો એનો પછી માખણ ન થાય. ગમે માઇનસ ડિગ્રી સેન્ટીગ્રેડમાં જાય પણ એ પછી ઘીનું માખણ થાય નહીં, માખણનું ઘી થઈ ગયું, એ થઈ ગયું. એ દશા પલટતી નથી. એમ આ જીવે અનાદિથી સત્યને સમજ્યો નથી, સત્યનું ગ્રહણ કર્યું નથી, અને તેથી તો એ અહીંયા છે. પરિભ્રમણના ચક્કરમાં અહીંયા છે એ સાબિત કરે છે કે એણે અનાદિથી તો સત્ય ગ્રહણ કર્યું નથી. હવે સિદ્ધાંત એવો છે કે એનો જે સ્વભાવ છે તે સત્ય સ્વરૂપ છે, અને એ સત્ય સ્વરૂપ સત્યને જ્યાં ગ્રહણ કરે છે, જેવું સ્વરૂપ છે એવું જ્યાં ગ્રહણ કરે છે ત્યાં એ સત્યનું ગ્રહણ થવું કદી મળતું નથી. એક સંસ્કારનું બળ તો તમે જુઓ, આ તો સમ્યક દર્શન થાય છે. સત્યનું ગ્રહણ થાય છે ત્યારે તો સ્વાનુભૂતિમાં પ્રત્યક્ષ આત્મા વિદાય છે, જેને સાક્ષાત્કાર થયો એમ કહેવામાં આવે છે. પરમાત્માનો સાક્ષાત્કાર ગણ્યો છે એ સત્યનું ગ્રહણ તો છૂટવાનો સવાલ નથી, પણ એનો સંસ્કાર પડે તો પણ છૂટતો નથી. આ બહુ મોટી વાત છે. આગળના બોલમાં એક સમ્યક સન્મુખનો વિષય લીધો છે, ચર્ચા કરશું વિષય આવશે ત્યારે. પણ સંસ્કાર પડે છે, જે જીવને સંસ્કાર પીડ્યો એને એક વિશાળ દ્રષ્ટિકોણથી લઈએ તો એ આત્મા સમ્યકની સન્મુખ થઈ ગયો. સમ્યક સન્મુખતાના વિવિક્ષા ભેદમાં બે ત્રણ પ્રકાર છે. એક પ્રકાર એવો છે કે જે આત્માના પરિણામમાં ઉત્તરો ઉત્તર ઉર્ધ્વ શ્રેણીના પરિણામ થાય છે, ઉજ્જવળતાના પરિણામ થાય છે, એ જીવ જીવ સન્મુખ છે, આત્માને સન્મુખ વર્તે છે એમ ઉદારતાથી કહી શકાય. જે જીવને સંસ્કાર પડી જાય છે એ જીવ પણ એક અપેક્ષાએ આત્માની સન્મુખ વર્તવા લાગે છે, અને જે જીવને સ્વરૂપનો નિશ્ચય થાય છે, સ્વરૂપની રુચિ પ્રગટે છે, સ્વરૂપનો ભાવભાષણ થઈને એનો મહિમા આવે છે, એ તો વાસ્તવિકપણે સ્વરૂપ સન્મુખ થઈ ગયો. એના માટે તો કોઈ બીજી વાત વિચારવાની રહેતી નથી, એ ચોક્કસપણે સ્વરૂપ સન્મુખ છે. નહીં, એવું નથી. સંસ્કાર પડવામાં તો એવું બને છે કે દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ ચાર નિમિત્ત છે. એ ચારમાંથી કોઈ પણ નિમિત્ત, કોઈ પણ એક નિમિત્તના સાનિધ્યમાં જ્યારે કોઈ પણ જીવને પોતાના સ્વરૂપના સંસ્કાર પડે છે, એમાં બહુભાગ જીવો એવા છે કે જેને ખબર નથી હોતી કે મને સંસ્કાર પડ્યો છે, એને ખબર ન પડે. એને એ દેવગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષના કોઈના પણ વચનો, કોઈ એકના પણ વચનોમાંથી સ્વભાવ એટલો બધો રૂચે છે, અવ્યક્તપણે એટલો બધો રૂચે છે કે એનો એક રસ પડી જાય છે, એને સ્વભાવ સંબંધીનો એક રસ પડી જાય છે, જેને સંસ્કાર પીડ્યો એમ કહેવામાં આવે છે. એના મૂળ એટલા બધા મુદ્દા છે કે એ જીવને ખબર નથી હોતી કે મને શું થયું છે, એ મારા સહજ થાય છે. એને આત્મજ્ઞાન, આત્મભાન થયું નથી હોતું, અને પોતાના ઉદયાધીન પ્રવૃત્તિમાં લાગેલો રહે છે. કાળે કરીને વગર નિમિત્તે પણ એ ક્યારેક જાગે છે, ત્યારે એવા જીવ માટે જ્ઞાનીઓ એમ બતાવે છે કે આને કેમ આત્માનુભૂતિ થઈ, કે ભાઈ એ સંસ્કારી હતો, એ જીવ પૂર્વ સંસ્કારી હતો કે જેને લઈને એને આત્માની અનુભૂતિ, વર્તમાનમાં દેવગુરુ, શાસ્ત્ર, સત્પુરુષનું નિમિત્ત નહીં મળવા છતાં પણ અનુભૂતિ થઈ. હા, ગજબ સ્થિતિ હતી એની. પૂર્વ ભૂમિકા એ બહુ જોરદાર હતી. એમ કહેતા કે શરીર પ્રાણ છૂટી જાય એવી સ્થિતિ થઈ ગઈ હતી. જો અનુભૂતિ ન થાય, આત્મામાંથી શાંતિ ન પ્રગટે, તો એ શાંતિના અભાવમાં જે દશા હતી એમાં હવે જીવન જીવી નહીં શકાય એવી હદે આવી ગયા હતા. એમાં ગુરુદેવને સાંભળ્યા કે આત્મા જ્ઞાયક છે, તું જ્ઞાન સ્વરૂપ છો અને રાગાદી સ્વરૂપ નથી. બસ આત્મ સાંભળ્યું, સ્વભાવ વિભાવ જાણે નું ભાષણ થઈ ગયું. જ્ઞાન કહેતા જ્ઞાયક સ્વભાવ શું છે અને રાગ કહેતા વિભાવ શું છે એનું ભાવ ભાષણ થઈ ગયું. ભાવ ભાષણ તો થાય છે, પણ એમાં પણ તીવ્ર મંદ પુરુષાર્થ વાળા જીવો હોય છે, એમાં બહુ તીવ્ર પુરુષાર્થ જીવતા. ગુરુદેવને પ્રત્યક્ષ સાંભળ્યા પછી 24-48 કલાકમાં અનુભૂતિમાં આવીને ઉભા રહ્યા, એવી ધૂનમાં ચડી ગયા સ્વભાવ. આત્માનો મહિમા છૂટ્યો નહીં અને દીન દશાનું કાંઈ ભાન રહ્યું નહીં. 15 દિવસ તો એમની મસ્તી એવી હતી, એ 15 દિવસ ત્યાં તો એમની સાથે પરિચય પર વાતો થયેલી કે ઘરે કયા વિના સોનગઢ આવ્યા છે એની એમને ખબર નહોતી. પરિવારને ઘરે કયા બતાવ્યા વિના સોનગઢ આવ્યા છે એ ખ્યાલ નહોતો ગયો. ઘરેથી એ મુંબઈ કઈક ધંધાના કામે જાય છે એવો ઘરમાં બધાને ખ્યાલ હતો, અને એ દિવસોમાં મુંબઈમાં કઈ હુલ્લડ ફાટી નીકળ્યા. મુંબઈ લોકોએ તાર કોલ કર્યા તો ખબર પડી કે અહીંયા આવ્યા નથી. પછી આગળ પાછળ વાત થયેલી કે સોનગઢ પણ જવાના કંઈક વાત ચાલતી હતી, ગયા હોય. એક તાર સોનગઢ આવ્યો ત્યારે એમને ખબર પડી કે લોકો ખરે મારી ચિંતા કરે છે બધા. પછી જવાબ આપ્યો હું અહીંયા છું, બરાબર છે. એવી આત્માની ધૂનમાં ને મસ્તીમાં બહુ જોરથી પ્રવેશ કરેલો. એટલે ગુરુદેવે એમ કહ્યું કે બહુ ઝપટ કરે છે અત્યારે, ભલે દેવલોકમાં ગયા છે પણ ત્યાંથી નીકળીને મનુષ્ય થશે એટલે ઝપટ કરશે. ચારિત્ર અંગીકાર કરીને પૂર્ણ દિશાને સાધી લેશે. બીજાના પરિણામનું માપ આવી જાય છે. બીજો જીવ ક્યારે મુક્તિએ જશે એ શ્રુત જ્ઞાનમાં આયા જણાય છે. કેવું જણાય છે? કે જેવું કેવળ જ્ઞાનમાં જણાય એવું જણાય છે. એ પોતે કહેતા હું ગુરુદેવ કે શ્રુત જ્ઞાનમાં કોક વાર તો એવું જણાય કે જાણે કેવળ જ્ઞાનમાં જણાય એવું જણાય. કાંઈ ફરે નહીં એમાં, જેમ કેવળ જ્ઞાનમાં જણા જાણેલું ફરતું નથી એવું શ્રુત જ્ઞાનમાં જાણેલું ફરતું નથી. હવે જેને બીજાના પર્યાયનું પણ આટલું જ્ઞાન થાય એને પોતાની મુક્તિની કેવી રીતે શંકારે? જેને બીજાની મુક્તિ દેખાય એને પોતાની મુક્તિની શંકા કેવી રીતે રહે એ પ્રશ્ન રહેતો નથી. કાળનું અંતર છે, ગૌણ છે. એક ભાવ, બે ભાવ, ચાર ભાવ, એ બધું ગૌણ વાત છે. પોતે જે રસ્તે પડ્યા છે એ રસ્તે પોતાની વર્તમાન પુરુષાર્થની સ્થિતિમાં પ્રમાદ વિના, પ્રમાદના ભાવ વિના, પુરુષાર્થના ભાવથી આગળ વધે જ જાય છે. પછી એને બીજો વિકલ્પ નથી કે આમ કેમ થાય છે. સર્વાંગ સમાધાન વર્તે છે, અસમાધાન થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અહીંયા એક બહુ સરસ મોટી વિષય લીધો છે ગુરુદેવે, તો ઘણી આવી અંદરની વાતો કે અસત્ય ફરીને સત્ય ગ્રહણ થાય તે સત્ય કદી છૂટતું નથી. એક વખત સત્ય સમજાયું તાકાત નથી કે એને કોઈ અસત્ય પછી સમજાવી દે ને એ અસત્ય સમજી જાય એનું સત્ય છૂટીને, એ બની શકતું નથી. ગમે તેવો પ્રભાવશાળી પુરુષ સામે હોય અસત્યને સમજાવનારો, જેનો બહારમાં બહુ પ્રભાવ હોય, પ્રભાવ તો પુણ્ય લઈને કહેવાય છે, બીજું એમાં કાંઈ વાતમાં દમ નથી, અથવા કોઈ ક્ષોભસમ ધારણ કરનારો હોય, સત્ય સમજનારનો ઉઘાડ ઘણો અલ્પ હોય. એક એવું દ્રષ્ટાંત લઈએ કે કોઈ સત્યને સમજો છે બહુ અલ્પ ઉઘાડ વાળો જીવ હોય, એની બુદ્ધિ ઓછી દેખાતી હોય, અને અસત્ય સમજો હોય ઘણો બુદ્ધિશાળી, હજારો તર્ક ને હજારો શાસ્ત્રના આધારો ને દલીલો આપીને વાત કહી શકે એવો હોય, તો એ અસત્ય સમજાણું હોય એને ફેરવી નાખે કે નહીં? કે એની તાકાત નથી ફેરવી નાખે. સત્ય સમજવા વાળો એનો નકાર કરે, તમે કહો છો એમ મને લાગતું નથી, તમને ભલે હું સમજાવી શકતો નથી કેમ કે એટલો ઉઘાડ નથી, પોતાના ભાવમાં જે આવે છે એ વ્યક્ત કરવા જેટલો એનો સ્પષ્ટીકરણ જ્ઞાનમાં નથી ને વાણીનો યોગ પણ ન હોય, પણ અભિપ્રાયથી એનો નકાર એને આવ્યા વિના રહેતો નથી. બીજા ભાવમાં એટલે એને છૂટી ગયું હોય તો ગમે ત્યાં જાય, એ તો નિગોજમાં જાય છે. સમ્યક દર્શનથી છૂટીને સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિગુદમાં અનંતા છે અત્યારે પણ, પણ અહીંયા તો એ વાત નથી લેવી. અહીં તો કોઈને સત્ય સમજાયું તો એને કોઈ અસત્ય સમજાવી દે એવું ન બને, ફેરવી ન શકે. પોતાના અપરાધથી કોઈ ગમે ત્યાં જાય, એનો એ વિષય આખો જુદો છે. પણ એને કોઈ કુગુરુ સમજાવી દે, કોઈ એને અસત્ય સમજાવનારો કોઈ સમર્થ માણસ એને સમજાવી દે, એ વાતમાં કાંઈ બન્યું માલ નથી. એમ સત્યનું, સત્ય સમજનારના સમજણની સાથે સમજણનું બળ છે એ કોઈ જુદા પ્રકારનું બળ છે એમ કહેવું. એમ અસત્ય પર અસત્ય ફરીને સત્ય ગ્રહણ થાય છે તે સત્ય છૂટતું નથી. હવે જુઓ કે એવી રીતે કોઈને વચમાં ટેમ્પરરી માનો કે દશા ખરાબ થઈ, પણ જો એકવાર સત્ય ગ્રહણ થઈ ગયું હોય તો વળી પાછો એ પકડી લે છે કોઈની મદદ વિના. કેમ કે એને તો સંસ્કાર પડ્યા છે એ પૂછવાનું રહેતું નથી, એ જીવ તો સંસ્કારી છે જ. હા, તો એ ફરીને પાછા પોતાની મેળે પકડી લે છે, કાં તો કોઈ નિમિત્ત ભજી જાય છે ને, નહીતર પોતાની મેળે એ પકડી લે એવી એની કુદરતી પરિસ્થિતિ છે. અસત્ય હોય તે છૂટી જાય છે, પણ સત્ય છે એના મૂળ ઊંડા છે અને એ કદી છૂટતું નથી, કાયમ માટે છૂટી જાય. સત્યનું ગ્રહણ થયું હોય ને કાયમ માટે છૂટી જાય એવું કદી ન બને. તેમ વર્તમાનમાં એનું ગ્રહણ હોય ને કોઈ એને ફેરવી નાખે એમ ન બની શકાય. બે વાત એની મજબૂતાઈ છે. એક વખત સંયુક્ત થયું એટલે તે સત્ય જ રહે છે. પછી એટલા જ માટે કૌંસમાં ખુલાસો કર્યો છે કે સંયુક્તથી ચ્યુત થનારને અપવાદમાં અહીંયા ગણેલ છે, કે એ વાત અહીંયા અપવાદની નથી લેવી, અહીંયા સિદ્ધાંતનો વિષય જ લેવો છે. કે એક વખત સંયુક્ત થયું એટલે તે સત્ય જ રહે છે, પડી જાય છે એની વાત અહીંયા નથી વિચારવી. જેને સંયુક્ત થયું એ ઉત્તરોત્તર સ્વભાવ દશાનો વિકાસ કરીને પૂર્ણ શુદ્ધિ સુધી પહોંચે જ છે. કેમ કે પ્રતિ સમય એને નિર્જરા ચાલુ છે. અજ્ઞાની હજારો વર્ષની તપશ્ચર્યામાં જે નિર્જરા કરે એ જ્ઞાની ઉચ્છ્વાસમાં કરે છે. આ તો શાસ્ત્રોની અંદર કહે છે, એક શ્વાસ બહાર કાઢે ને જે નિદ્રા થાય એટલા કાળમાં જે નિદ્રા કરે છે એ અજ્ઞાની હજારો વર્ષની તપશ્ચર્યામાં એટલી નિદ્રા ન થાય. કેમ કે શુદ્ધ આત્મા એના એને ગ્રહણ કર્યો છે, એના પડખે પરમાત્મા છે, એને કોણ પહોંચે? એમાં અજ્ઞાનીનું કોઈ બળકામ આવતો ખરેખર તો પોતાનો ઊંધો પુરુષાર્થ છે ને પોતાનો અપરાધ છે. અપરાધ સ્વતંત્ર કરે છે, જેમ આરાધન સ્વતંત્ર કરે છે એમ અપરાધ પણ જીવ સ્વતંત્ર કરે છે. પણ પોતે અપરાધ કરતો હોવા છતાં પોતે મહંત રહેવા ચાહે ને બીજાને માથે દોષ નાખવો હોય તો એ નિમિત્તને પકડે છે. શું કરીએ, અમારે કર્મનો ઉદય એવો આવ્યો એટલે અમારે આમ થઈ ગયું, કે એ વાત ખોટી છે તારી. કર્મનો ઉદય તો ખરવા માટે આવ્યો છે, તને નુકસાન પહોંચાડવા આવ્યો નથી. અને કર્મના ઉદયનો જે પરિપાક છે, કર્મના પરમાણુમાં જે વિપાક છે જેને ઉદય કહેવામાં આવે છે, કર્મ વિપાકો ઉદય, એની પર્યાય છે. એની પર્યાય એનામાં છે. તારામાં આવી છે કે દિવસે? તારામાં એ પર્યાય આવી નથી, કે તારામાં એ પર્યાય કઈ કરી શકતી નથી. દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી ભિન્ન છે. હું સ્વતંત્રપણે પરિણમે છું, પણ જેને પોતાનો દોષ ગૌણ કરવો છે, બીજા ઉપર દોષ ઉઠાડવો છે, એ કર્મ અને સંયોગ ઉપર આરોપ કરે છે કે શું કરીએ, અમારે તો દોષ નહોતો કરવો, પણ આમ થયું માટે દોષ કરવો પડ્યો, આમ કર્યું માટે દોષ કરવો પડ્યો, કે તું જૂઠો છો, તારી વાત જૂઠી છે, વસ્તુના સ્વરૂપમાં એ વાત કોઈ રીતે ચાલે એવી પછી તો એટલા સ્વતંત્રપણે કાર્ય થયું છે કે પછી તો એથી પાછો ફરવાનો પ્રશ્ન જ નથી. જેમ સિદ્ધ દશામાંથી કોઈ ન ફરે એમ ક્ષાયિક દશામાંથી, સિદ્ધ દશા પણ ક્ષાયિક દશા છે, એ સર્વગુણોની ક્ષાયિક દશા છે, અને સંકિત જે ક્ષાયિક છે એ એટલું શુદ્ધ છે કે પછી ત્યાંથી કોઈ પાછા ફરવાનો પ્રશ્ન રહેતો નથી.
એ બને તો ઉપસમથી
ને ક્ષુપસમથી બંનેથી, ઉપસમથી પણ ચ્યુત થાય છે કેટલાક, કેટલાક ક્ષુપસમથી પણ થાય છે, ક્ષાયથી ચ્યુત થવાનો પ્રશ્ન જ નથી. એ પરિણામ માં પુરુષાર્થની તીવ્રતા મંદતાના ભેદો છે. એક વખત સમ્યત્વ થયું એટલે તે સત્ય જ રહે છે, માટે આ વાત યથાર્થપણે સમજવા જેવી છે. તેથી જે સત્ય સ્વરૂપનું પ્રતિપાદન જેમાં છે, એવો જે આ વિષય છે, એવી જે આ વાત છે, તે એકવાર યથાર્થપણે સમજણ કરી લેવા જેવી છે, સમજવા જેવી છે. એટલા માટે સમજવા જેવી છે કે એકવાર પણ જો તને સત્યનું ગ્રહણ થઈ ગયું કે તારો તો કાયમ માટે છૂટકો થઈ ગયો. જીવ દુઃખી થયો છે એ પણ ભૂલી જાય છે, ઘડીકમાં ભૂલી જાય છે, એટલો દુઃખી થયો છે. અજ્ઞાનને વશ, મિથ્યાત્મને વશ પોતાને ભૂલી ગયો છે અનાદિથી, એટલે એટલો દુઃખી થયો છે કે એને અનંત અનંત અકચ્છ દુઃખો ભોગવ્યા છે, અને એને કોઈ રીતે દુઃખની દશા મંજૂર નથી. કોઈ એમ કહે કે મને દુઃખની દશા મંજૂર છે, કોઈ વાતે મંજૂર નથી. એમાંથી છૂટવા માટે એમ કહે છે કે એક વાર તું સત્યને યથાર્થપણે સમજી લે, સમજવા જેવો વિષય છે, તારો કાયમનો છૂટકો થઈ જાય. માટે આ વાત યથાર્થપણે સમજવા જેવી છે, તે ફરે તેમ નથી. એ વાત સમજાણા પછી તને ફરશે એવું કાંઈ યથાર્થી ત્યારે તારે વિચારવા જેવું નથી. એકવાર સમજાણા પછી એટલું બળ તને આવશે, સમજણનો પુરુષાર્થ ને સમજણનું બળ એટલું રહેશે, 14 બ્રહ્માંડ ફરી જાય પણ તારું પરિણામ ફરશે નહીં. કેમ કે ભાવનાથી આવે છે એ વાત, જ્યારે સત્ય સમજાય છે ત્યારે ભાવનાથી સમજાય છે, બુદ્ધિથી નથી સમજાતો. બુદ્ધિવાળા ખેર ખાવું ઘણાય રખડી છે, પણ ભાવનાવાળા તરી જાય છે. એ મુદ્દો છે પછી બહેનશ્રીના વક્તવ્યનો, બહુ મહત્વનો મુદ્દો એ છે કે ભાવનાવાળા તરી જાય છે. આ ભાવનાનો વિષય છે, ભાવના માર્ગ કરે છે, ભાવના અંતરમાં સૂજ આપે છે માર્ગની. ભૂલ રહી ગઈ હોય તો ભાવના દ્વારા નીકળી જાય છે, રહી ગઈ હોય કદાચ તો પણ ભાવનાથી નીકળી જાય છે. અને એવી એક મહત્વની ને બહુ મોટી ચીજ છે કે ખરી ભાવના હોય તો 14 બ્રહ્માંડને ફરવું પડે, ભાવનાને ફરવાનો પ્રશ્ન. અનુભવ માંથી કાઢેલી વાત છે, ગજબ રીતે કાઢી છે. ભાવનાની બળવાન પણ તે ફરે તેમ નથી. સત્ય તો સત્ય રૂપ જ રહે છે એવો વિશ્વાસ પ્રથમ લાવવો જોઈએ. જે સત્ય છે એનો વિશ્વાસ લાવવો જોઈએ. વિશ્વાસ સમજણને પ્રતીતિ સાથે મેળ ખાવો જોઈએ. જો સમજણ પ્રતીતિ સાથે મેળ ન ખાય તો સમજણ ગેરસમજણમાં પરિણમતા વાર લાગતી નથી. લાગે કે આ સમજો છે પણ ઘડીકમાં ગેરસમજણ દેખાય. કેમ કે એને જે સમજો છે એની સાથે એને વિશ્વાસ અને પ્રતીતિ ઉપજ્યા નથી. જે વિશ્વાસથી અને જે પ્રતીતિથી તત્વ સમજાવવું જોઈએ એવી પ્રતીતિને વિશ્વાસ નથી. એની સમજણ ઉપર ઉપરની ઉપર ચોટી સમજણ હોય છે. એ સમજણ બહુ અલ્પકાળમાં ફરી જાય છે. એના પરિણામ ફરી જાય છે. સમજણના પરિણામ પણ ફરી જાય છે. અને એને ખરેખર સમજણ અહીંયા તો કહેતા નથી. એ સમજણ જ નથી. એટલે કહે છે કે જે સત્ય છે એને સમજવામાં એને આમ જ સત્ય છે, આ જ સત્ય છે એવો વિશ્વાસ એવી પ્રતીતિ આવવી જોઈએ. આ પ્રતીતિનો વિષય જ્ઞાન સાથે પ્રતીતિનો વિષય અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ બહુ લીધો છે. દીપચંદજીએ વારંવાર એ વિષય લીધો છે કે જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ સમજવું, કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે. સમની પંચેન્દ્રિય છું એટલે તને સમજતા બહુ વાર નહીં લાગે, સમજાશે. બીજા ઊંધા લાકડાના ઊંધા સંસ્કારના લાકડા બહુ નહીં હોય તો એ તને સમજાશે. અને આત્મા તો આમ જે કહેવા માગે છે એ ચારે બાજુથી નક્કી થાય છે. પણ એ જે નક્કી થાય છે એમાં પ્રતીતિ ભળવી જોઈએ. બહુ સારો મુદ્દો જે એમણે ઉપસાવ્યો છે એ છે. બહુ શરૂઆતમાં જ એ વિષય આવે છે કે આત્મા તો સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે. તો જે સહજ પ્રત્યક્ષ સ્વરૂપે છે એવો આત્મા તારી પ્રતીતિમાં એમ છે. જો પ્રતીતિમાં આવે કે આત્મા પ્રત્યક્ષ જ છે તો સ્વાનુભવમાં આવતા તને વાર નહીં લાગે. નહીતર આત્મા આવો છે અને આત્મા આવો છે એટલો અધરની સમજણનો વિષય રહી જશે. ભલે શાસ્ત્રને અનુકૂળ એ સમજણ દેખાય. એટલે આવો છે એમ અવલોકનથી પ્રતીતિ આવે છે, વિશ્વાસ આવે છે. આવો છે એમ એના અવલોકનથી, કેમ કે જે જ્ઞાન લક્ષણ છે ને એમાં પ્રત્યક્ષતા એ જ્ઞાનનો ધર્મ છે. જેમ સ્વચ્છતા જ્ઞાનનો ધર્મ છે દર્પણની જેમ, જેમ સ્વચ્છતા જ્ઞાનનો ધર્મ છે એવું જ પ્રત્યક્ષતા એ જ્ઞાનનો ધર્મ છે. જ્ઞાનના જે ધર્મો છે એમાં ઉર્ધતા, અગ્રતા, પ્રત્યક્ષતા, સ્વચ્છતા, નિર્મળતા આ બધા એના ધર્મો છે. તો એની પ્રતીતિ પ્રત્યક્ષપણાથી જો આવે છે તો આત્મા પ્રત્યક્ષ થઈ જાય છે, પ્રત્યક્ષ અનુભવ ગોચર થઈ જાય છે. અને જો પ્રતીતિ વિના માત્ર આવો છે ને આવો છે ને આવો છે આવો છે એમ અધરથી સમજણ કર્યા કરે, શાસ્ત્રના શબ્દોથી, ન્યાયથી, તર્કથી એ બધું હારે લે ભલે, એથી કામ નથી. અહીંયા જે વિશ્વાસ પ્રથમ લાવવો જોઈએ એમ કે છે એમાં થોડું ઊંડાણ છે. એ વિશે દીપચંદજીએ તો અનેક જગ્યાએ લગભગ અનુભવ પ્રકાશની શરૂઆતથી માંડીને આદિ મધ્યમાં અનેક જગ્યાએ એ પ્રકારથી વાત કરી છે. હવે એ પ્રકારથી ફરીને અનુભવ પ્રકાશમાં જ શરૂ, તમને એમ લાગશે કે મુજબ વાત કરી છે. એને અનુભવને કેવી રીતે સાથે રાખ્યો છે અને વ્યક્ત અનુભવ કેમ થાય અથવા પ્રત્યક્ષ થાય ત્યારે વ્યાપક ભાવે આત્મા કેમ પરિણમી જાય છે એ વાત બહુ સુંદર પદ્ધતિ છે અનુભવ પ્રકાશ. એ વાત ગુરુદેવના શબ્દોમાં પણ ક્યાંક ક્યાંક અવારનવાર ઝળકે છે. એ આવે ત્યારે